વચનામૃત ગઢડા પ્રથમનું 12મું. અવિદ્યાથી મુકાવાનો ઉપાય. પુરુષ, પ્રકૃતિ તથા 24 તત્વના લક્ષણ. ભગવદ્ ધામ વર્ણન. સંવત 1876ના માક્ષર સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જગતના કારણ એવા જે પુરુષ, પ્રકૃતિ ને કાળ ને મહત્તત્વાદિક 24 તત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા ને તેના કાર્ય એવા જે 24 તત્વ તેના બંધન થકી મુકાય છે ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એમનું સ્વરૂપ કેમ જાણવામાં આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમના સ્વરૂપ તો એમના લક્ષણને જાણવે કરીને જણાય છે. તે લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતી ને અખંડ ને અનાદિ ને અનંત ને સત્ય ને સ્વયં જ્યોતિ ને સર્વજ્ઞ ને દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ ને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે ને જડ ચિદાત્મક છે ને નિત્ય છે ને નિર્વિશેષ છે ને મહદાધિક સમગ્ર તત્વ ને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે ને ભગવાનની શક્તિ છે અને ગુણ સામ્ય ને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ. અને હવે મહત્તત્વાદિક જે તત્વ તેના લક્ષણ કહીએ તે સાંભળો. જે ચિત્તને ને મહત્તત્વને અભેદપણે જાણવું અને જે મહત્તત્વને વિશે સૂક્ષ્મ રૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે ને પોતે નિર્વિકાર છે ને પ્રકાશમાન છે ને સ્વચ્છ છે ને શુદ્ધ સત્વમય છે ને શાંત છે. અને હવે અહંકારનું લક્ષણ કહીએ છીએ જે અહંકાર જે તે ત્રિગુણાત્મક છે અને ભૂત, માત્રા ને ઇન્દ્રિયો, અંતકરણ, દેવતા ને પ્રાણ એ સર્વેની ઉત્પત્તિનું કારણ છે ને એને વિશે શાંતપણું છે ને ઘોરપણું છે ને વિમૂઢપણું છે. અને હવે મનનું લક્ષણ કહીએ છીએ જે મન જે તે શ્રી આદિક પદાર્થની જે સમગ્ર કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે ને સંકલ્પ વિકલ્પ રૂપ છે અને સમગ્ર ઇન્દ્રિયોનું નિયંતા છે. હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ જે બુદ્ધિને વિશે પદાર્થ માત્રનું જ્ઞાન રહ્યું છે અને સમગ્ર ઇન્દ્રિયોને વિશે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિવતે છે અને જે બુદ્ધિને વિશે સંશય, નિશ્ચય, નિદ્રા ને સ્મૃતિ એ રહ્યા છે અને શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ, વાક, પાણી, પાદ, પાયુ ને ઉપસ્થ એ જે 10 ઇન્દ્રિયો તેમનું લક્ષણ તો એ છે જે પોતપોતાના વિષયમાં પ્રવર્તવું. હવે પંચમાત્રાના લક્ષણ કહીએ છીએ તેમાં શબ્દનું લક્ષણ તો એ છે જે શબ્દ જે તે અર્થ માત્રનો આશ્રય છે ને વ્યવહાર માત્રનું કારણ છે અને બોલનારાની જે જાતિ ને સ્વરૂપ તેનો જણાવનારો છે, ને આકાશને વિશે રહેવાપણું છે, ને આકાશની માત્રા છે, અને શ્રોત્ર ઇન્દ્રિય કરીને ગ્રહણ કર્યામાં આવે છે, એ શબ્દનું લક્ષણ છે. હવે સ્પર્શનું લક્ષણ કહીએ છીએ, જે સ્પર્શ છે તે વાયુની તન્માત્રા છે, અને કોમળપણું, કઠણપણું, શીતળપણું, ઉષ્ણપણું ને ત્વચાએ કરીને ગ્રહણ કરવાપણું એ સ્પર્શનું સ્પર્શપણું છે. હવે રૂપનું લક્ષણ કહીએ છીએ, જે પદાર્થ માત્રના આકારને જણાવી દેવાપણું ને તે પદાર્થને વિશે ગૌણપણે રહેવાપણું અને તે પદાર્થની રચનાએ કરીને પરિણામપણું અને તે જ તત્વનું તન્માત્રાપણું ને ચક્ષુ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ રૂપનું રૂપપણું છે. હવે રસનું લક્ષણ કહીએ છીએ, જે મધુરપણું, તીખાપણું, કશાયલાપણું, કડવાપણું, ખાટાપણું, ખારાપણું ને જળનું તન્માત્રાપણું ને રસના ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ રસનું રસપણું છે. હવે ગંધનું લક્ષણ કહીએ છીએ, જે સુગંધપણું, દુર્ગંધપણું ને પૃથ્વીનું તન્માત્રાપણું ને ઘ્રાણ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ ગંધનું ગંધપણું છે. હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ, જે સર્વે જીવ માત્રનું ધારવાપણું ને લોકરૂપે કરીને સ્થાનપણું ને આકાશાદિક જે ચાર ભૂત તેનું વિભાગ કરવાપણું ને સમગ્ર ભૂત પ્રાણી માત્રના શરીરનું પ્રગટ કરવાપણું એ પૃથ્વીનું લક્ષણ છે. હવે જળનું લક્ષણ કહીએ છીએ, જે પૃથ્વી આદિક દ્રવ્યનું પિંડીકરણ કરવાપણું ને પદાર્થને કોમળ કરવાપણું ને ભીનું કરવાપણું ને તૃપ્તિ કરવાપણું ને પ્રાણી માત્રને જીવાડવાપણું ને તૃષાની નિવૃત્તિ પમાડવાપણું ને તાપને ટાળવાપણું ને બહુપણું એ જળનું લક્ષણ છે. હવે તેજનું લક્ષણ કહીએ છીએ, જે પ્રકાશપણું ને અન્નાદિકને પચવી નાખવાપણું ને રસને ગ્રહણ કરવાપણું ને કાષ્ટનું ને હૂત દ્રવ્યાદિકનું ગ્રહણ કરવાપણું ને ટાઢ્યને હરવાપણું ને શોષણ કરવાપણું ને ક્ષુધા ને તૃષા એ તેજનું લક્ષણ છે. હવે વાયુનું લક્ષણ કહીએ છીએ, જે વૃક્ષાદિકને કંપાવવાપણું ને તૃણાદિકને ભેળા કરવાપણું ને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચ વિષય તેને શ્રોત્રાદિક પંચ ઇન્દ્રિયો પ્રત્યે પમાડવાપણું ને સર્વે ઇન્દ્રિયોનું આત્માપણું એ વાયુનું લક્ષણ છે. હવે આકાશનું લક્ષણ કહીએ છીએ, જે સમગ્ર જીવ માત્રને અવકાશ દેવાપણું ને ભૂત પ્રાણી માત્રનો જે દેહને માહિલો વ્યવહાર ને દેહને બહારનો વ્યવહાર તેનું કારણપણું ને પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ એ સર્વેનું સ્થાનકપણું એ આકાશનું લક્ષણ છે. એવી રીતે 24 તત્વ, પ્રકૃતિ, પુરુષ ને કાળ એમના જો લક્ષણ જાણે તો એ જીવ અજ્ઞાન થકી મુકાય છે, અને એ જે સર્વે તેની ઉત્પત્તિને જાણવી તે ઉત્પત્તિ કહીએ છીએ, જે પોતાના ધામને વિશે રહ્યા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે અક્ષર પુરુષ રૂપે કરીને માયાને વિશે ગર્ભને ધારતા હવા ત્યારે તે માયા થકી અનંત કોટી જે પ્રધાન ને પુરુષ થતા હોવા તે પ્રધાન પુરુષ કેવા છે તો અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે. તે મધ્યે એક બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ જે પ્રધાન પુરુષ તેને કહીએ છીએ જે પ્રથમ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ રૂપે કરીને પ્રધાનને વિશે ગર્ભને ધરતા હવા. પછી તે પ્રધાન થકી મહતત્વ ઉત્પન્ન થતું હોવું ને મહતત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થતો હોવો. તેમાં સાત્વિક અહંકાર થકી મન ને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થતા હવા ને રાજસ અહંકાર થકી દસ ઇન્દ્રિયો બુદ્ધિ ને પ્રાણ એ ઉત્પન્ન થતા હવા અને તામસ અહંકાર થકી પંચભૂત ને પંચ તન્માત્રા એ ઉપજતા હવા. એવી રીતે એ સમગ્ર તત્વ ઉપજ્યા. પછી તે પરમેશ્વરની ઈચ્છાએ પ્રેર્યા થકા પોત પોતાને અંશે કરીને ઈશ્વર ને જીવના દેહને સૃજતા હવા. તે ઈશ્વરના દેહ તે વિરાટ સૂત્રાત્મા ને અવ્યાકૃત ને જીવના દેહ તે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ અને વિરાટ નામે જે ઈશ્વરનો દેહ તેનું દ્વિપરાર્ધકાળ પર્યંત આયુષ્ય છે અને તે વિરાટ પુરુષના એક દિવસને વિશે 14 મન્વંતર થાય છે અને જેવડો એનો દિવસ છે તેવડી જ રાત્રિ છે અને જ્યાં સુધી તેનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકીની સ્થિતિ રહે છે અને જ્યારે એની રાત્રિ પડે છે ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે. તેને નિમિત્ત પ્રલય કહીએ. અને જ્યારે તે વિરાટ પુરુષનો દ્વિપરાર્ધકાળ પૂરો થાય છે ત્યારે એ વિરાટ દેહનો સત્યાદિક લોકે સહિત નાશ થાય છે અને મહદાદિક જે 24 તત્વ પ્રધાન પ્રકૃતિ ને પુરુષ એ સર્વે મહામાયાને વિશે લય પામે છે તેને પ્રાકૃત પ્રલય કહીએ. અને એ મહામાયા તે અક્ષર બ્રહ્મના પ્રકાશને વિશે લય પામે છે. જેમ દિવસને વિશે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે તેને આત્યંતિક પ્રલય કહીએ. અને દેવ દૈત્ય ને મનુષ્યાદિકના જે દેહ તેનો જે ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ તેને નિત્ય પ્રલય કહીએ. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તેને જો જાણે તો જીવને સંસારને વિશે વૈરાગ્ય થાય ને ભગવાનને વિશે ભક્તિ થાય છે. અને જ્યારે એ સર્વે બ્રહ્માંડનો લય થાય છે ત્યારે જે સર્વે જીવ છે તે તો માયાને વિશે રહે છે ને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે તે ભગવાનનું ધામ કેવું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે ને અખંડ છે. તેને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ જે જેમ પર્વત ને વૃક્ષાદિકે સહિત ને મનુષ્ય પશુ પક્ષી આદિકની જે આકૃતિ તેણે સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય ને આકાશને વિશે જે સમગ્ર તારા તે સર્વે સૂર્ય હોય પછી તેને તેજે કરીને સમગ્ર આકૃતિએ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે. એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે ને દેહ મૂક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 12મું.
ગઢડા પ્રથમના 12મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 3 છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે જગતના કારણ જે પુરુષ પ્રકૃતિ આદિક તેમના સ્વરૂપને જાણે ત્યારે અવિદ્યા થકી મુકાય છે એમ કહ્યું છે. બીજી બાબતમાં પુરુષ પ્રકૃતિ આદિક સર્વના લક્ષણ તથા ઉત્પત્તિ કહી છે. ત્રીજી બાબતમાં પોતાના તેજરૂપ અક્ષરધામનું રૂપ કર્યું છે. પ્રશ્ન 1. બીજા પ્રશ્નમાં જગતના કારણને જાણવે કરીને અવિદ્યાથી મુકાય એમ કહ્યું ત્યારે બીજા સાધન કરવાનું શું પ્રયોજન હશે? ઉત્તર 1. એમના સ્વરૂપને જાણવે કરીને અજ્ઞાનથી મુકાય એટલે સત્યાસત્યનો વિવેક થાય ને અસત્યમાં વૈરાગ્ય થાય ને સત્ય વસ્તુ જે આત્મા ને પરમાત્મા તેનું જ્ઞાન થાય, પછી ભગવાનને સર્વેથી પર ને સર્વે સુખમય મૂર્તિ જાણીને તેમની ભક્તિ કરે ને આજ્ઞા યથાર્થ પાળે ત્યારે બંધનથી મુકાય ને આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને પામે. પ્રશ્ન 2. જીવને વિશે અવિદ્યા કહી તે કઈ જાણવી? ઉત્તર 2. જેમાંથી સર્વ તત્વ ઉત્પન્ન થાય છે ને જે જીવને જન્મ મરણને પમાડે છે એવી જે માયા તેને અવિદ્યા કહી છે. પ્રશ્ન 3. પુરુષને નિયંતાદિક 12 વિશેષણો આપ્યા તેનો અર્થ શું હશે? ઉત્તર 3. પ્રકૃતિ જે માયા તેને નિયમમાં રાખે છે માટે નિયંતા કહ્યા છે, અને માયામાં દેહદેહી ભાવ છે અને પુરુષ ચૈતન્ય મૂર્તિ છે માટે વિજાતિ કહ્યા છે, અને ખંડાયમાં ન થાય માટે અખંડ કહ્યા છે, અને પોતાના કાર્ય જે અનંત કોટી પ્રધાન પુરુષ રૂપી બ્રહ્માંડ તેના આદિ કરતા છે માટે તે બ્રહ્માંડથી અનાદિ કહ્યા છે, અને માયા તથા માયામાંથી જે જે ઉત્પન્ન થાય છે તે કોઈ પુરુષનો અંત જે પાર તેને પામતા નથી માટે તેના કાર્ય જે માયા તથા પ્રધાન પુરુષાદિક તેમને મતે અનંત કહ્યા છે, અને અનંત કોટી બ્રહ્માંડ છે તે મહાપ્રલયને વિશે લય પામે છે ત્યારે તે સર્વેને પોતાને વિશે લીન કરીને પોતે અમદાવાદના 7મા વચનામૃતમાં કહ્યું એવું જે પોતાનું ગોલોક ધામ તેથી પર વાસુદેવ બ્રહ્મના બ્રહ્મપુર ધામમાં જઈને વાસુદેવને સમીપે રહે છે પણ પરિણામ પામતા નથી માટે સત્ય કહ્યા છે, અને પોતાના પ્રકાશે પ્રકાશમાન છે માટે સ્વયં જ્યોતિ કહ્યા છે, અને પોતાના કાર્યમાં રહ્યા એવા જે પ્રધાન પુરુષ અહંકાર વૈરાજ બ્રહ્મા વિષ્ણુ શિવ તથા દેવ મનુષ્યાદિક સમગ્રના અંતરને જાણે છે માટે સર્વજ્ઞ કહ્યા છે. અને માયિક તત્વનો દેહ નથી, પોતે ચૈતન્ય મૂર્તિ છે, પણ ભાગ ત્યાગ નથી, માટે દિવ્ય વિગ્રહ કહ્યા છે અને પ્રધાન પુરુષાદિકની ઉત્પત્તિ કરે છે, માટે પ્રવૃત્તિના કારણ કહ્યા છે ને માયામાંથી ઉત્પન્ન થયા એવા જે પ્રધાન પુરુષાદિક સમગ્ર જીવ તે સર્વ ક્ષેત્ર છે, તેને જાણનારા છે, માટે ક્ષેત્રજ્ઞ કહ્યા છે. પ્રશ્ન 4. પ્રકૃતિરૂપ માયાને ત્રિગુણાત્મક આદિક વિશેષણો આપ્યા, તેનો અર્થ શું સમજવો? ઉત્તર 4. રજ, તમ, સત્વ એ ત્રણ ગુણમય છે, માટે ત્રિગુણાત્મક કહી છે. તેનો દેહ જડ છે ને જીવ ચૈતન્ય છે, માટે જડ ચિદાત્મક કહી છે. અને ઉત્પત્તિ કાળમાં પોતાના કાર્યને વિસ્તારીને રહે છે અને આત્યંતિક પ્રલયને વિશે પોતાનું કાર્ય પોતામાં લીન કરીને પુરુષના અંગમાં લીન રહે છે, માટે નિત્ય કહી છે. તેના કાર્યમાં કોઈ એના જેવું નથી, માટે નિર્વિશેષ કહી છે. પણ પુરુષ આગળ નિર્વિશેષ નથી કહી, અનંત પ્રધાન પુરુષાદિક જીવ પ્રાણી માત્રનું સ્થાનરૂપ છે, માટે ક્ષેત્ર કહી છે. ભગવાન જે પુરુષ તેની શક્તિ છે, માટે ભગવાનની શક્તિ કહી છે. ત્રણ ગુણ સમપણે કરીને એને વિશે રહ્યા છે, માટે ગુણ સામ્ય કહી છે. પ્રશ્ન 5. કાળ કોને કહ્યો છે અને તે મૂર્તિમાન છે કે અમૂર્ત છે? ઉત્તર 5. મૂળ પુરુષના કાર્યનો પ્રલય કરે તેને કાળ કહ્યો છે, અને તે મૂર્તિમાન છે ને મૂળ પુરુષથી પર છે. તે પરથારાની બીજી બાબતમાં તથા લોયાના 17મા વચનામૃતમાં કાળ અમારી શક્તિ છે એમ શ્રીજીએ કહ્યું છે. પ્રશ્ન 6. માયાની સાથે તો મૂળ પુરુષ જોડાય છે ને કાળને ક્ષોભ કરતા કહ્યો, તેનો શો હેતુ હશે? ઉત્તર 6. મૂળ પુરુષ સાથે જોડાવાને અર્થે માયાને સચેતન કરે છે, માટે ક્ષોભ કરતા કહ્યો છે. પ્રશ્ન 7. ચિત્તને ને મહત્તત્વને અભેદપણું કહ્યું તથા મહત્તત્વમાં જગત રહ્યું છે તથા નિર્વિકાર, પ્રકાશવાન, સ્વચ્છ, શુદ્ધ, સત્વમય અને શાંત કહ્યું, તે કેવી રીતે સમજવું? ઉત્તર 7. કાર્યાણીના 4મા વચનામૃતમાં મહત્તત્વમાં સ્વચ્છપણું ને નિર્મળપણું છે, તેમજ ચિત્તમાં પણ છે, માટે એ ગુણના સાદ્રશ્યપણાથી અભેદપણું કહ્યું છે. અને મહત્તત્વ તથા પ્રધાન પુરુષ એ સર્વે માયામાંથી ઉત્પન્ન થાય છે, પણ મહત્તત્વ દ્વારે જગતની વ્યક્તિ થાય છે, માટે તેમાં જગત રહ્યું છે અને તે પોતાના કાર્યમાં રહે છે, તો પણ આકાશવત નિર્વિકાર છે અને સૂર્યની પેઠે તેજસ્વી છે, માટે પ્રકાશમાન કહ્યું છે. અને મલિન ગુણથી પર છે, માટે સ્વચ્છ કહ્યું છે. અને રજ તમ રહિત કેવળ સત્વગુણ પ્રધાન વર્તે છે, માટે શુદ્ધ સત્વમય કહ્યું છે. અને શાંત સ્વભાવે વર્તે છે, માટે શાંત કહ્યું છે. પ્રશ્ન 8. અહંકારને વિશે ઘોરપણું ને વિમૂઢપણું ને શાંતપણું કહ્યું, તે ઘોર ને વિમૂઢપણામાં શાંતપણું કેવી રીતે સમજવું? ઉત્તર 8. રાજસ, તામસ ને સાત્વિક એ ત્રણ પ્રકારનો અહંકાર છે. તેમાં શાંતપણું તે સત્વગુણનું છે અને ઘોરપણું તે તમોગુણનું છે અને વિમૂઢપણું એટલે ચપળપણું તે રજોગુણનું છે. માટે શાંતપણું તે સત્વગુણનું કહ્યું છે. પ્રશ્ન 9. રાજસ, તામસ ને સાત્વિક અહંકાર તે કોને જાણવા? ઉત્તર 9. રાજસ તે અનિરુદ્ધ, તામસ તે સંકર્ષણ અને સાત્વિક તે પ્રદ્યુમ્ન જાણવા. આ ત્રણેયની ઉપાસના વૈરાજ કરે છે તે મધ્યના 31મા વચનામૃતમાં કહ્યું છે. પ્રશ્ન 10. તત્વ કહ્યા તે મૂર્તિમાન છે કે અમૂર્ત છે? ઉત્તર 10. તત્વ મૂર્તિમાન છે તે પ્રથમના 46મા વચનામૃતમાં તથા પ્રથમના 63મા વચનામૃતમાં કહ્યું છે. પ્રશ્ન 11. દેહનો માહિલો ને બહારનો વ્યવહાર કહ્યો તે કેવી રીતે જાણવો? ઉત્તર 11. દેહમાં પ્રાણને ફરવાપણું તથા અન્ન જળાદિકને અવકાશ દેવાપણું તે માહિલો અને દેહને હરવા ફરવાદિક સર્વે ક્રિયા કરવાપણું તે બહારનો વ્યવહાર જાણવો. પ્રશ્ન 12. ધામને વિશે શ્રી કૃષ્ણ ભગવાન કહ્યા તે કોને જાણવા અને એમનું ધામ કયું જાણવું? ઉત્તર 12. આ ઠેકાણે શ્રી કૃષ્ણ નામે શ્રીજી મહારાજને કહ્યા છે અને પોતાના તેજને ધામ કહ્યું છે. પ્રશ્ન 13. માયાને વિશે અક્ષર પુરુષ રૂપે ગર્ભ ધરતા હવા એમ કહ્યું તે કોને જાણવા? ઉત્તર 13. મૂળ પુરુષને અક્ષર પુરુષ નામે આ ઠેકાણે કહ્યા છે. પ્રશ્ન 14. પરાર્ધ કેટલે વર્ષે કહેવાય? ઉત્તર 14. 8,64,00,000 વર્ષે બ્રહ્માનો એક રાત્રિ દિવસ થાય છે, તેને નિમિત્ત પ્રલય કહે છે. એવા 36,000 નિમિત્ત પ્રલય થાય છે ત્યારે વૈરાજના 100 વર્ષ પૂરા થાય છે, તેને દ્વિપરાર્ધ કહે છે અને તેના 50 વર્ષને પરાર્ધ કહે છે. પ્રશ્ન 15. માયા અક્ષર બ્રહ્મના પ્રકાશમાં લય પામે છે એમ કહ્યું તે અક્ષર બ્રહ્મ ક્યાં જાણવા? ઉત્તર 15. મહામાયા તો મૂળ પુરુષમાં જ લીન થાય છે ને મૂળ પુરુષ પણ વાસુદેવ બ્રહ્મની સમીપે રહે છે. પણ જેમ આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા સર્વે રહ્યા છે તેમ શ્રીજી મહારાજના તેજમાં અક્ષરની તથા બ્રહ્મની તથા મૂળ પુરુષની કોટીઓ રહી છે. તે સર્વેનું આધાર શ્રીજી મહારાજનું તેજ રૂપ અક્ષર બ્રહ્મ છે. માટે અક્ષર બ્રહ્મમાં લીન થાય છે એમ કહ્યું છે. તે કાર્યાણીના 7મા વચનામૃતમાં પુરુષ પ્રકૃતિ અક્ષર બ્રહ્મમાં લીન થાય છે એમ કહ્યું છે. પ્રશ્ન 16. ત્રીજા પ્રશ્નમાં ભગવાનનું ધામ સનાતન, નિત્ય, અપ્રાકૃત, સચ્ચિદાનંદ, અનંત ને અખંડ કહ્યું અને સારંગપુરના 11મા વચનામૃતમાં તથા છેલ્લાના 31મા વચનામૃતમાં અમારું ધામ ગુણાતીત છે એમ શ્રીજી મહારાજે કહ્યું છે. તે એ અક્ષરધામના વિશેષણો છે કે તેતે નામે સાધુ હોય તેને અક્ષરધામ કહ્યા હશે? ઉત્તર 16. એ સર્વે શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામના વિશેષણો છે. પણ સનાતનાનંદ, નિત્યાનંદ, અપ્રાકૃતાનંદ, સચ્ચિદાનંદ, અનંતાનંદ, અખંડાનંદ તથા ગુણાતીતાનંદ એવે એવે નામે સાધુ હોય તેમને અક્ષરધામ ન જાણવા, સનાતન એટલે અનાદિ જાણવું, નિત્ય એટલે નિરંતર જાણવું, અપ્રાકૃત એટલે દિવ્ય જાણવું, સચ્ચિદાનંદ એટલે સત ચિત્ત ને આનંદમય જાણવું, અનંત એટલે પાર રહિત જાણવું, અખંડ એટલે અવિનાશી જાણવું, ગુણાતીત એટલે ગુણથી પર જાણવું. માટે તેતે વિશેષણે કરીને સાધુના નામ આવે તેણે કરીને સાધુઓને ધામ ન જાણવા. ધામ તો શ્રીજી મહારાજનો પ્રકાશ છે. પ્રશ્ન 17. આપણા સંપ્રદાયમાં કેટલાક શ્રી ગોપાળાનંદ સ્વામીને તથા ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર કહે છે, તે કેમ સમજવું? ઉત્તર 17. શ્રી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્મચારી મુકુંદાનંદજી, કૃપાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, નિર્ગુણાનંદ સ્વામી આદિ સર્વે અનાદિ મુક્ત છે. પણ જીવને એકદમ મહિમા સમજાય નહીં તે સારું શ્રીજી મહારાજે ઋષિઓ તથા અવતારોની ઉપમા આપી છે. પછી જેમ જેમ મહિમા સમજતા ગયા તેમ તેમ વધુ વધુ ઉપમા આપી છે. જેમ મુક્તાનંદ સ્વામીને નારદજીની ઉપમા આપી, અને વળી અમારી સાથે આવ્યા છે એમ પણ છેલ્લી વારે કહ્યું, અને નિત્યાનંદ સ્વામીને વ્યાસની ઉપમા આપી. પણ ઉપાસના વિશેનો સંવાદ થયો ત્યારે આ સાધુ અમારો મહિમા જાણે છે તેવો કોઈ જાણતા નથી એમ પ્રશંસા કરી. તેમજ શ્રી ગોપાળાનંદ સ્વામીને પહેલી દત્તાત્રેયની ઉપમા આપી, ને પછી શ્રી કૃષ્ણની ઉપમા આપી, ને પછી મૂળ અક્ષરની ઉપમા આપી, ને છેલ્લી વારે અક્ષરધામમાં દિવ્ય મુક્ત છે તેથી પણ આ ગોપાળાનંદ સ્વામી અધિક છે એમ છેલ્લાના 21મા વચનામૃતમાં પોતાના તથા પોતાના મુક્તોના સમ ખાઈને કહ્યું છે, માટે તે સર્વે શ્રીજી મહારાજના અનાદિ મુક્ત છે અને તેથી નીચે પરમ એકાંતિક છે, ને તેથી નીચે શ્રીજી મહારાજના એકાંતિક તે આ સત્સંગમાં છે, ને તેથી નીચે મૂળ અક્ષરની કોટીઓ છે, ને તે અક્ષરોના પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ત્રણ પ્રકારના મુક્તો છે. તે મૂળ અક્ષરોના ઉત્તમ મુક્તને પણ અનાદિ કહેવાય અને મધ્યમને પરમ એકાંતિક કહેવાય અને કનિષ્ઠને એકાંતિક કહેવાય અને તે સર્વે અક્ષર સંજ્ઞિક પણ કહેવાય. અને તેવી જ રીતે લક્ષ્મીજી શ્રી કૃષ્ણના અનાદિ કહેવાય અને રાધિકાજી પરમ એકાંતિક કહેવાય અને શ્રી કૃષ્ણના સાધન દશાવાળા ભક્ત તે એમના એકાંતિક કહેવાય અને તે મૂળ પુરુષોના મુક્તો તથા મૂળ પુરુષો તથા વાસુદેવ બ્રહ્મ તથા તેમના મુક્તો તથા મૂળ અક્ષરો તથા તેમના મુક્તો એ સર્વે અક્ષર સંજ્ઞિક કહેવાય, પણ જેનાથી જે નીચા ગણ્યા હોય તે તેના મુક્ત જાણવા, અને શ્રીજી મહારાજનું તેજરૂપ જે અક્ષર તે ભાવને પામ્યા, જે સાધન દશાવાળા એકાંતિક તે પણ અક્ષર સંજ્ઞિક કહેવાય, અને શ્રીજી મહારાજના ધામમાં શ્રીજી મહારાજના સન્મુખ રહ્યા જે પરમ એકાંતિક તેમને પુરુષોત્તમ રૂપ કહેવાય ને અક્ષર સંજ્ઞિક પણ કહેવાય, અને મૂર્તિમાં રહ્યા એવા જે અનાદિમુક્ત તે પુરુષોત્તમ રૂપ કહેવાય, એવા અનાદિ તથા પરમ એકાંતિક મુક્તોને જે અક્ષરાદિકની ઉપમા આપી છે તે ધીમે ધીમે મહિમા સમજાવવા સારું આપી છે. આ અનાદિનો પ્રસંગ પ્રથમના 18મા વચનામૃતમાં છે. ઇતિ ગઢડા પ્રથમના 12મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.